તારીખ 2/10/1988 પૂજ્ય ગુરુદેવશ્રીના વચનામૃત બોલ નંબર 3, 4, 5 અને 6 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 2.
ભાવે કે વારંવાર ઉપયોગાત્મક પણે ભાવે તો એમાંથી પરિણતિ થાય. ભાવના ઉપયોગ અને પરિણતિ થાય. ભાવનાથી યોગાત્મકપણે વારંવાર સ્વરૂપને જો ભાવવામાં આવે તો એમાંથી પરિણતિ થાય. જો પરિણતિ થાય ત્યારે એને રુચિ થઈ એમ કહીએ તો ઠીક છે. અને એ જ રીતે વારંવાર ભાવના ઉપયોગ અને પરિણતિના વારંવારના પરિણામથી જીવ આગળ વધે છે. જ્યારે સ્વરૂપ નિશ્ચયની ભૂમિકામાં આવે અને સ્વરૂપના પ્રતિભાસમાં આવે છે ત્યારે અનન્ય રુચિ પ્રગટે છે. એટલે કે પોતે પોતાના સ્વાનુભવથી જુદો ન રહી શકે, અન્ય ન રહી શકે એટલે જુદો રહી ન શકે. જેમ પાણી વિના રહી ન શકે ને માણસનો પ્રાણ ચાલ્યો જાય એની પરિસ્થિતિ એ થાય કે પોતાના પરમેશ્વર પદના વિયોગમાં એના પ્રાણ છૂટી જાય એવી રીતનામાં આવે. એટલે એને અનન્ય રુચિ ત્યાં કહી છે. સ્વભાવની અનન્ય રુચિથી એ ત્યાં આગળ વધે છે. રુચિ અનુયાયી વીર્ય હોવાથી ત્યાં પુરુષાર્થનો એક નવો ફેક્ટર એમાં ઉમેરાઈ જાય છે. એ પુરુષાર્થ ન કહેવાય. જ્યાં સુધી સન્મુખતાનો પુરુષાર્થ ન થાય ત્યાં સુધી આ પુરુષાર્થ પડે. સન્મુખનો પુરુષાર્થ થયો છે. પણ પોતાને પોતે જ સાક્ષાત સિદ્ધપદ સ્વરૂપે ભાસવા લાગે. પેલા એમ કે છે કે હું જાણું છું કે આત્મા સિદ્ધ. હવે એમ કહે છે કે મને લાગે છે કે હું સિદ્ધ સ્વરૂપ છું. જેમ કોઈ એમ કહે છે કે મને ઠંડી જણાય છે. જ્ઞાની એમ કહે છે કે મને ઠંડીનું જ્ઞાન થાય છે. શ્રી કૃષ્ણાદિનું જ્ઞાન થાય છે. મિથ્યાત્વ દશામાં અજ્ઞાન દશામાં જીવ એમ કહે છે કે મને ઠંડી લાગે છે. તો જાણવાને લાગવામાં ફેર ખરો કે નહીં? પેલું ભિન્ન રહીને જાણે છે આને લાગે છે એટલે એનામાં જાણે એનો સ્પર્શ થાય છે, અનુભવ થાય છે એને લીધે છે. પરબ્રહ્મનો અનુભવ થઈ ન શકે, કરી ન શકાય. જાણવું થઈ શકે, અનુભવ ન થઈ શકે. એમ આને પહેલા પરલક્ષી જ્ઞાનમાં જાણવું થાય છે કે આત્મા સિદ્ધપદ સ્વરૂપ છે. 14 સ્થાનથી પાર એવું આત્મ સ્વરૂપ છે. પણ એવું લાગવા માંડે અંદરમાં ત્યારે એને સન્મુખ થયો છે એમ કહેવામાં આવે છે. સન્મુખ થાય ત્યારે એને લાગે એને લક્ષ થયો એમ પણ કહેવામાં આવે છે. ઓળખાણ થઈ એમ પણ એને કહેવામાં આવે છે. ત્યારથી એને એની રુચિ અને પુરુષાર્થ કોઈ નવા તબક્કાથી શરૂ થાય છે. એનું વિજ્ઞાન પણ સહજપણે શરૂ થાય છે. પહેલાં જે વિકલ્પથી કૃત્રિમપણે વિજ્ઞાનનો પ્રયત્ન કરતો હતો એ પ્રકાર બદલીને સહજ પુરુષાર્થથી સહજપણે ભેદ જ્ઞાન થવા લાગે છે. અને ઊંડાણથી એ કાર્ય થવા માંડે છે. ઊંડાણથી થાય છે એટલે અનુભવને પકડીને થાય છે. જ્ઞાનમાં જ્ઞાનનો અનુભવ છે, રાગાદીનો અનુભવ નથી. જ્ઞાનમાં જ્ઞાનનો અનુભવ છે એટલે જ્ઞાનમાં હું છું અને રાગાદીમાં હું નથી એવું ભેદ જ્ઞાન છે. આ જન્મ દરિદ્ર છે. એટલો બધો દરિદ્ર છે કે એને વાટકો છાશ પણ પાણી જેવી વાટકો છાશ રોટલા ખાતા સાથે મળતી નથી. રોટલાનું બટકું મળતું નથી. અઠવાડિયામાંથી વીણી વીણીને ખાવું પડે એવી દરિદ્રતા હોય. એને અઢળક દોલત એની 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 ભાંગી ગયેલા ઘરમાંથી રિપેર કરાવવાનો તો સવાલ નથી. બાપ દાદાનું હોય ને ઝૂંપડા જેવું, ભાંગીને ઝૂંપડા જેવું થઈ ગયું હોય, એમાંથી એને અઢળક દોલત નીકળે તો પછી દોલતને ભૂલી જાય ખરો કે નહીં? ફાળી ગયો કે મારામાં, મારા ઘરમાં, મારા ફળિયામાં અઢળક દોલત ને દાટેલી છે અને આ દુનિયાનો હું સૌથી શ્રીમંત માણસ છું, પહેલા નંબરનો શ્રીમંત હું છું, એટલી અઢળક દોલત દાટેલી છે, એ માણસ ભૂલી જાય ખરો કે નહીં? એને કેમ કે એને દરિદ્રતાના દુઃખ અનુભવ્યા છે અને શ્રીમંતાએ એની એને એટલી બધી ઝંખના થઈ ગયેલી છે કે કોઈ રીતે એ પોતાની પ્રતિકૂળતાથી સુખ સગવડમાં આવવા માંગે છે ને એમાં એને એની દોલત એના ઘરમાં દેખાય કેવી રીતે ભૂલે? કે કોઈ ભૂલતો હોય તો ભલે ભૂલે, પણ પોતે ભૂલે કે ન ભૂલે કે પોતે ન ભૂલે, પછી તો આ વાત પોતા ઉપર ઉતારવાની છે કે આવું થાય પોતાને તો પોતે ભૂલે કે ન ભૂલે? હું તો બધી ભૂલો બસ આમ લેવું સન્મુખ થાય ત્યારે જોવે છે, અખંડ સાક્ષાત સિદ્ધપદ સિદ્ધની મૂર્તિ, દેહાકાર સિદ્ધની મૂર્તિ જ પોતાને વાસવા લાગે છે. એવી પુરુષાર્થને ઉત્થાન થવાનું બહુ મોટું કારણ એ છે, રુચિને ઉત્પન્ન થવાનું એ બહુ મોટું કારણ છે. એને અસ્તિત્વ ગ્રહણ શ્રીમદજીએ એને એકવાર અસ્તિત્વ ભાસે તો એ સમ્યક દર્શનનું અંગ છે. બીજું કઈ 220માં દેશ થાય, એકવાર અસ્તિત્વ ભાસે તો એ સમ્યક દર્શન પામે ને પામે છે, એનું અનન્ય કારણ. એ પહેલા એવું થયા પહેલા, એવી ઓળખાણ થયા પહેલા કોઈ સમ્યક દર્શન થતું નથી. સન્મુખતામાં આવ્યા પહેલા કોઈ સમ્યક દર્શન એમને જ સીધું અંતર થાય એવું બધું. જ્યારે સ્વરૂપ સન્મુખ થાય અનુભવની પ્રાપ્તિ કરવામાં આગળ વધે ત્યાં સુધીમાં જે ભેદ જ્ઞાન વર્તે છે એ ભેદ જ્ઞાન બીજું કાંઈ નથી, પણ પરાશ્રય તોડવો અને સ્વાશ્રય કરવાનો એ પ્રયત્ન અને પ્રેક્ટિસ છે, પ્રયોગાત્મક મહાવરો છે, એ પ્રેક્ટિસ છે કે જેનાથી ઊંડો ઉતરી જાય છે ત્યારે એનો હું નાયક મૂર્તિ છું એવું સ્વાશ્રય પ્રગટ થાય છે, ત્યારે અબંધ દશા પ્રગટ થાય છે, ત્યારે મિથ્યાત્મનો નાશ થાય છે, સમ્યક દર્શન સમ્યક જ્ઞાન એને પ્રગટ થાય છે અને પોતે પરમાત્મ સ્વરૂપ હોય છે એવો જ અનુભવ પોતાને વિશે પોતે પોતાનો કરે છે. વિભાગ દશામાં ભેદ કહેવાય વયુ જવાય છે, ત્યારે જે વિભાગ દશામાં વયુ જવાતું હોય એ વિભાગ દશાનો વિષય તો કોઈ છે, એ વિભાગ દશાનો કોઈ જગતનો પદાર્થ તો છે, વિષય તો છે, એનો એ વિચાર કરવો કે આની આટલી બધી કિંમત આ જીવે કેમ આપી છે, કે ત્યાં નથી જવું તો જવાય છે, એમને એમ તો જીવને જવાતું નથી. પૂર્વે આ જીવને ઘણો રસ, ચોઠાણીઓ રસ રેડ્યો છે, કેવો ચોઠાણીઓ રસ રેડ્યો છે, ઘાટો ઘાટો કરીને હવે એને ઉડાડવા માંગે છે, એના પ્રયત્નમાં પણ પાછો પ્રયત્ન કરતી વખતે ત્યાં જાય છે તો ફરી ફરીને એને વિચાર વળીએ કરીને એનું નુકસાન સમજવું પડે કે હજી પણ તારે આ નુકસાનનો વ્યાપાર બંધ નથી કરવો, હજી પણ તારે તારો પોતાનો આત્મલાભ નથી પ્રાપ્ત કરવો. પાછો ફરી જાય પણ રસ તોડીને પાછો ફરે, રસ તોડીને પાછો ફરે તો ફરીને આવશે તો એટલા રસથી નહીં આવે, પાછો એમાં એટલા રસને તોડીને પાછો ફરે તો વળી ફરીને આવશે તો એટલા રસથી નહીં આવે. પછી એનો રસ તૂટે એની તાકાત તૂટે છે. વિભાવની તાકાત વિભાવ રસમાં રહેલી છે અને એ રસ તૂટતા વિભાવની તાકાત તૂટી જાય છે. પણ જેને પોતાનું આત્મિત કરવું છે એનો ખેદ થાય છે, ખેદ થાય છે ત્યારે એનો રસ કપાય છે. વળી પોતે એટલો જાગ્રત થાય છે કે હવે ફરીને એ પ્રકારે પરિણામ થાય તો એ સંબંધને જાગૃતિમાં રહેવા ચાહે છે, માગે છે, એ પ્રકારમાં એ આવે. બીજો બોલ છે આશ્રય ઉપર છે કે પરાશ્રય, પરનો આધાર. એમાં ખાસ કરીને પરના આધારમાં જીવને રાગનો આધાર, ચાલતા રાગનો આધાર છે. પછી રાગના વિષયભૂત પદાર્થનો આધાર તો થઈ જાય છે, પણ મૂળમાં એને રાગનો આધાર છે અને એને જ્ઞાન દ્વારા જ્ઞાન સ્વરૂપનો આધાર નથી આવતો. આધાર બદલે તો બધો સવળો છે અને આધાર ન બદલે ત્યાં સુધી બધો અવળો છે. એ વાત ત્રીજા સમજાવી શકું. ચોથો બોલ બે શબ્દનો છે, દર્શન શુદ્ધિથી આત્મશુદ્ધિ. આ એક સિદ્ધાંત સૂત્ર છે અને આત્માની સિદ્ધિ, આત્માની પ્રાપ્તિ, આત્માની મુક્તિ, તે આત્માની સિદ્ધિ છે. સંસારના પરિભ્રમણથી આત્મા મુક્ત થાય તો ચારે ગતિના જન્મ મરણથી પણ મુક્ત થાય, ચારે ગતિના અસાતા અને પીડાના દુઃખોથી મુક્ત થાય, મૂંઝવણના દુઃખથી પણ મુક્ત થાય. એવી મુક્તિને આત્મસિદ્ધિ કહેવામાં આવે છે. એવી આત્મસિદ્ધિ જગતમાં જીવ પોતાની કલ્પના દ્વારા અન્ય અન્ય પ્રકારે કરવા માંગે છે. દર્શન શુદ્ધિ કર્યા વિના, એટલે કે પોતાની શ્રદ્ધા બદલાયા વિના, કોઈ વિભિન્ન પ્રકારે કલ્પનાએ ચડીને બીજા માર્ગે આત્માની સિદ્ધિ એટલે મુક્તિ કરવા માંગે છે. આસ્તિકય દર્શનોમાં બધે પ્રકારનો પ્રયાસ છે. મિથ્યાત્વના અને સમ્યત્વના વિષય જ ક્યાંય ચાલતો નથી, એ વિષયની સમજણ નથી, એ વિષયની ચર્ચા પરિચર્ચા નથી, એ વિષયમાં દર્શન શુદ્ધિના વિષયમાં કાંઈ ફેરફાર કર્યા વિના, દર્શન શુદ્ધિ કર્યા વિના મિથ્યાત્વ એમને એમ રાખીને, મિથ્યા શ્રદ્ધા શ્રદ્ધાનું ઉલટાનું વધારી દઈને, એમને એમ રાખવા કરતાં તે ઉલટાનું ગાઢને તીવ્ર કરીને જીવો મુક્તિ મેળવવા માંગે છે. ત્યારે આ જ્ઞેન્દ્ર પરમાત્માના સ્ત્રી મુખેથી નીકળેલો સિદ્ધાંત છે. દર્શન શુદ્ધિથી જ આત્મસિદ્ધિ, દર્શન શુદ્ધિ વિના કોઈને આત્મસિદ્ધિ હોય નહીં. દર્શન શુદ્ધિનું પરિણમન છે જીવના મુખ્ય ગુણોમાં દર્શન એટલે શ્રદ્ધા હોવા છતાં એક સૂક્ષ્મ અને અંતરંગ પરિણમન. જ્ઞાન અને આચરણનું પરિણમન બહારમાં બીજાને સમજાય એવું છે. જેમ કે કોઈને વિસ્તારવાળું જ્ઞાન હોય શાસ્ત્ર, તો કોઈને મનકશાયથી અનેક પ્રકારે ભાવ્રત સુધીનું પણ આચરણ હોય તો એ બીજાને સમજાય છે કે આને જ્ઞાન છે અને આને ચારિત્ર છે. પણ દર્શન શુદ્ધિ છે કે નહીં એ સમજવું જરા કઠણ પડે છે. દર્શન શુદ્ધિ વિના આત્મસિદ્ધિ નથી. માટે તત્વદ્રષ્ટિ જીવો અથવા ખરા મુમુક્ષુતામાં આવેલા જીવો પહેલા દર્શન શુદ્ધિથી વિચાર કરે છે કે જેની પાસેથી ધર્મ સાંભળવો, જેની પાસેથી ધર્મ સાંભળવા માટે કાંઈ પણ આપણે બેસવું, દર્શન શુદ્ધિનો વિષય કેટલો છે, શ્રદ્ધા ઉપર એનો શું ખ્યાલ છે, લક્ષ્ય કેટલું છે અને એ વિષયમાં કોઈ પ્રગતિ છે કે નહીં, આ વિષય નક્કી કરવો પડે. નહીતર કોઈ ત્યાગી હોય તો ત્યાં જીવો ભરાઈ જાય છે, અથવા કોઈ વાયુ ઉઘાડ જ્ઞાનના સૂક્ષ્મની ધારણાવાળા હોય તો ત્યાં ઘુસાઈ જાય છે. આ પ્રકારે આત્મસિદ્ધિનો રસ્તો ચૂકાઈ જવાય છે. એટલે દર્શન શુદ્ધિથી જ આત્મશુદ્ધિ છે. પોતાને પણ દર્શન શુદ્ધિ થાય, મિથ્યાત્વ જાય, તો જ મોક્ષ માર્ગની અંદર પ્રારંભ થશે. દર્શન શુદ્ધિથી જ મોક્ષ માર્ગનો પ્રારંભ થશે અને દર્શન શુદ્ધિ પૂર્વક જ દ્રષ્ટિના બળે જ મોક્ષ માર્ગમાં આગળ વધાશે. આ વાત પોતાને સમજણમાં પાકી હોવી જોઈએ. તો પોતે મિથ્યાત્વ ટાળવાનો પ્રયત્ન કરશે. જો મિથ્યાત્વ ટાળવાનો પ્રયત્ન નહીં કરે તો કોઈ પણ પ્રકારે પોતે પોતાના માટે પ્રયત્ન કરશે, એ બધો પ્રયત્ન નિષ્ફળ જશે. અને અત્યાર સુધી એમ જ થયું છે. આ જીવે પોતાનું હિત કરવા માટે પ્રયત્ન નથી કર્યો એમ નથી, પણ પ્રયત્ન એને અન્યથા કર્યો છે, વિપરીત કર્યો છે, ઊંધો કર્યો છે, એટલે એનું ફળ આવ્યું નથી. જે ફળ આવવું જોઈએ એ ફળ એને આવ્યું નથી. એનું કારણ આ છે, બીજું કોઈ કારણ. આ કાળમાં તો કોઈ વિરલ જીવોને થાય એવી પરિસ્થિતિ સ્પષ્ટ જોવામાં આવે છે. પણ ભલે કોઈ વિરલ જીવોને થાય, મારે એમાં મારો નંબર લગાડવો છે. અહીંથી આપણે ઉપડવાનું છે પોતાને. પોતાએ ક્યાંથી ઉપડવું જોઈએ કે ભલે કોક જીવને થાય પણ અશક્ય તો નથી ને. માર્ગ બંધ નથી થયો ને, માર્ગ તો ખુલ્લો છે ને. માર્ગ ખુલ્લો છે એ બહુ મોટું સૌભાગ્ય છે, મોટામાં મોટી વાત એ છે કે જીવને આનંદ ભાવ ભ્રમણ તોડવા હોય તો અવકાશ છે. એને તોડવા છે કે કેમ એને પોતાને નક્કી કરવાનું છે પોતામાં. બસ જો આટલું એ જોર કરે તો એના માટે સુગમ સરળ છે. દર્શન શુદ્ધિથી આત્મસિદ્ધિ છે એ વિષયમાં કાલે પણ થોડી વાત ચાલી હતી. અષ્ટપાવરની અંદર ભગવાન કુંકુંદાચાર્યે આ સૂત્ર આપ્યું છે કે દર્શન મૂળો ધર્મો, ધર્મનો મૂળ સમ્યક દર્શન છે, અથવા સમ્યક દર્શન થતાં જ, દર્શન શુદ્ધિ થતાં જ અનંત ગુણો છે એ શુદ્ધ થઈને પરિણમવા લાગે છે, એવો મોક્ષ માર્ગ શરૂ થાય છે. ત્યારે જ્ઞાન પણ સમ્યક પણ એવું નામ પામે છે અને ત્યારે એનું આચરણ પણ સમ્યક આચરણ છે એવું નામ પામે છે. એને મિથ્યા આચરણ એવું નામ લાગુ પડતું નથી. ચોથા સ્થાને ત્રીજી હોય છે, નાતી હોય છે, મનુષ્ય હોય છે, દેવ હોય છે, અવિરત સમ્યક દ્રષ્ટિ હોય છે, તો પણ એના આચરણને મિથ્યા આચરણ કહી શકાતા. પોતાના અનુભવને ન બતાવી શકે, બીજી પણ શાસ્ત્રનો અર્થ પણ ન કરી શકે, કે એને શાસ્ત્રના શ્લોકના ગાથાઓના અર્થ પણ ન આવડે, રીતસર ન આવડે, એમ કે મને નથી આવડતું. તો પણ એને સમ્યક જ્ઞાન છે એનું જ્ઞાન મિથ્યા જ્ઞાન નામ પામતો. એનું કારણ દર્શન શુદ્ધિ છે. એ દર્શન શુદ્ધિનું સમય સમયનું પરિણમન મોક્ષ માર્ગની વિશે મોક્ષ માર્ગની માર્ગમાં ચાલે છે. એનું શું લાભ છે, એનું શું ફળ છે એમ જો વિચારવામાં આવે તો એ સમય સમયનું જે દર્શનનું પરિણમન છે, શ્રદ્ધાનું પરિણમન છે, આ હું એવી જે ભેંસ આવે છે પોતાની નિજ શુદ્ધ સત્તા ઉપર, ચૈતન્ય સત્તા ઉપર, એને આત્મશક્તિમાં વધારો થવાનું કારણ બને છે. દીપચંદજી કાસલીવાલ અનુભવ પ્રકાશમાં એમ કહે છે કે શ્રદ્ધાનો સમયે સમયે કૂટ લાગે છે. સહસ્ત્રપુટી અવ્રત ભસ્મ કહેવામાં આવે છે. તો અવ્રતના પરમાણુ તો જે છે તે છે, કુકુમાં લીધા અવ્રત લીધું ખરલમાં, એ મૂકે છે. પણ જેમ જેમ ઘટે છે. આખી હોમિયોપેથીનો સિદ્ધાંત એમાં છે, હોમિયોપેથીના જે પાવર છે ને, પોટેન્શિયલ કે છે, એ ઘૂંટવાથી પરમાણુ ગુણને ઘૂંટવાથી, દવાના પરમાણુને ઔષધિને ઘૂંટવાથી એની શક્તિ વધારે વ્યક્ત થાય છે. શક્તિ તો એમાં પડી છે, વ્યક્ત નથી. જેમ એને કૂટ આપે, અગ્નિથી પણ વધારવામાં આવે છે, અગ્નિનો કૂટ આપવામાં આવે છે. જેમ જેમ એને ગરમ કરવામાં આવે, જેમ વધુ ગરમી આપવામાં આવે, એમાંથી શક્તિ નીકળે છે. એની પ્રક્રિયાઓ છે આ બધી. એમ મોક્ષ માર્ગમાં પૂર્ણ શક્તિ પ્રગટ થઈને મોક્ષ પ્રગટ થાય. કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અનંત સુખ, એ શક્તિ અંદર હતી. શેનો પુટ આપતા એ કેવળ જ્ઞાનાથી પ્રત્યાન ચોથા સ્થાનથી સિદ્ધ દિશા સુધી જીવ કેમ પહોંચ્યો, એ એટલા માટે પહોંચ્યો કે એને શ્રદ્ધાનો વારંવાર નો પુટ લાગવાનો ચાલુ થઈ ગયો હતો. શ્રદ્ધાનો પુટ લાગે છે, અને એ શ્રદ્ધાના બળે મોક્ષ માર્ગમાં જીવ આગળ વધે છે. જ્ઞાની અને આગળ વધતો વધતો આગળ ચડતો 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 સિદ્ધ દિશાને પ્રાપ્ત કરે છે, અવશ્ય પ્રાપ્ત કરે છે. એને કારણે શ્રદ્ધા છે. રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં ટોડરમલજીએ ત્યાં સુધી એ વાત લીધી કે સિદ્ધાલયમાં સિદ્ધ પરમાત્માઓ સાદી અનંત સિદ્ધ દિશામાં ટકી રહે છે, બિરાજમાન રહી શકે છે. એનું કારણ એનું સમ્યક દર્શન છે, દર્શન શુદ્ધિ છે. આમ કોઈ દર્શન નું પરિણમન છે, શુદ્ધ શ્રદ્ધાનું જે પરિણમન છે, એ પરિણમનને સ્પષ્ટ કરવા માટે, એ પરિણમનને સ્પષ્ટપણે સમજાવવા માટે વિભિન્ન તબક્કે જુદી જુદી વાત આવી રીતે આવે છે. સિદ્ધ પર્યંતની દશા સુધીની વાત આવે છે, છેલ્લા તબક્કાની. સમ્યક દર્શન તો જે પહેલા છે તેવું ને તેવું છે, તેના ભાવમાં કોઈ ફરક નથી, એના વિષયમાં કોઈ ફરક નથી. એવી જબરજસ્ત વસ્તુ છે કે જ્યાંથી અનંત ગુણોના પરિણમનનો પ્રવાહનો દિશા બદલાઈ જાય છે, બહારની દિશા અનંત ગુણો છોડી દે છે અને અંતરની દિશાને ધારણ કરે છે, અંતર ખીલી જાય છે, ખીલતા જ જાય છે. જેમ જેમ શ્રદ્ધાનો કૂટ લાગતો જાય તેમ તેમ ગુણો ખીલતા જાય છે, જેમ જેમ શ્રદ્ધાનો કૂટ લાગતો જાય તેમ તેમ ગુણો ખીલતા જાય છે. અને એ શ્રદ્ધાના બળે વિકસિત વિકાસ પામતા ગુણોનું પૂર્ણ પરિણામ થઈ જાય છે. એટલે મૂળમાં એના કારણને શ્રદ્ધા ગણીને આચાર્ય ભગવાને એમ કહ્યું કે દંશણ ગુરો તમો, દંશ જે શ્રદ્ધા છે એ ધર્મનું મૂળ છે. એ મૂળ વગરનું બધું, ગમે એવડું મોટું વૃક્ષ દેખાતું હોય ક્યારે પડી જાય, એનું મૂળ નબળું એ વૃક્ષ ઝંઝાવાતમાં ટકી શકશે, ગમે ત્યારે પડી જશે. હા, એ પણ વાત બહુ મજા આવ્યું છે. અષ્ટપાવની અંદર શ્રદ્ધાનું ઘણું વજન આવ્યું છે. દર્શન પ્રથા નસી જતી, ચરિત્ર પ્રથા સી જતી, કોઈ ચારિત્રથી પડી જશે. છઠ્ઠા સાતમા ગુણસ્થાને મુનિ હોય પડી જાય, ચોથા ગુણસ્થાને આવે તો વળી છઠ્ઠા સાતમામાં આવી જશે. પણ જો એ સમ્યક્ત્વને પણ ભમી નાખે તો પછી બહુ મુશ્કેલ છે. કેમ કે એ વિરાધનાનો તીવ્ર પ્રકાર છે, શ્રદ્ધાની વિરાધનાનો એ તીવ્ર પ્રકાર છે. સૌથી વિરાધના બળવાન હોય તો એ શ્રદ્ધાની છે, અને સૌથી આરાધના બળવાન હોય તો પણ એ શ્રદ્ધાની છે. જો આરાધનાની બળવત્તર પણ આ સૂત્રથી ગ્રહણ કરવામાં આવે તો એમ સમજવું જોઈએ કે વિરાધનાનું બળવત્તર પણ આના જ આની જ વિપરીતતાથી ગ્રહણ કરવું. અથવા બહુ ચોખ્ખી વાત એ છે કે જીવને અનંત સંસાર રખડવાનું કોઈ એક કારણ હોય તો આ મિથ્યા શ્રદ્ધાન અથવા દર્શન મૂળ છે, અને એનાથી છોડાવવાનું કોઈ કારણ હોય તો આ દર્શન શુદ્ધિ છે અથવા સમ્યક શ્રદ્ધા. એને ખૂબ ઓળખવા માટે પ્રયત્ન કરવો જોઈએ, ગુરુદેવે 45 વર્ષ સુધી કોઈ વિશેષ વ્યાખ્યાન કર્યું હોય તો આ એક મુદ્દાઓ છે. આ કારણે આ એક વિશિષ્ટતા છે. બીજી ભલે ગૌણપણે ઘણી હજારો વાતો આવે છે, પણ મુખ્યપણે ગુરુદેવશ્રીના પ્રવચનનો વિષય રહ્યો હોય, ગમે તે શાસ્ત્ર ચાલતું હોય, તો પણ આને મને માન મળતું હોય, મને માન આપનારા હોય, તો મારે બીજું કઈ જોતું નથી. આમાંથી છે પછી મારા આત્મા જોઈતો નથી, પછી મારે મારા આત્માનું હિતે જોઈતું નથી, એવી પરિસ્થિતિ હોય છે ત્યાં ચાલે છે. સાચું સમજાવે તો મળે, પણ સાચું સમજવામાં પોતાની સમજણ પણ પહેલા તો પડવી જોઈએ. પહેલા તો પોતાને સમજણ પડવી જોઈએ. એ જાતની પોતાની કેપેસિટી તો હોય નહીં, અને છતાં પણ માન જોતું હોય તો શું કરવું એ કયો, પછી શું કરવું એ કયો. આ લખ્યું છે એ બધું, પણ એ લખ્યા પ્રમાણે પ્રાપ્તિ તો થવી જોઈએ ને. જ્ઞાનની, શ્રદ્ધાની, આચરણની પ્રાપ્તિ તો થવી જોઈએ ને. કઈ વાંચી ગયે કઈ પત્તો લાગે છે. અને આ એવો વિષય છે કે કોઈ માણસ વાંચી લે અને ધારી લે, અને જો એના માર્ગે ન ચડે તો એ વાંચના ને ધારણામાંથી વિકૃતિ આવ્યા વગર રહેતી નથી. અવિકૃતિ તો ત્યારે આવે છે કે એ જેની સમજણ અનુસાર અંદરમાં એ આચરણ કરે ત્યારે એને અવિકૃત પણ આવે છે. કે અનુભવ દશામાં ના આવે તો માત્ર જાણી લીધું હોય એમાંથી કાંઈ ને કાંઈ એને કલ્પના થાય ટાટા તરીકે. એક વાત સમજમાં આવી, તેની તે વાત હું તમને રોજ કર્યા કરું. મને એક વાત સમજાણી, એની વાત હું તમને રોજ કર્યા કરું છું. પણ તમને સમજાય છે કે નથી સમજાય છે બીજી વાત છે, પણ એટલું તો તમને લાગે છે કે આ ભાઈ રોજ એકની એક વાત કર્યા કરે છે. શું કરે છે? રોજ એકની એક વાત કર્યા કરે છે. તો જે એકની એક વાત જે સત્ય છે, જે સાચી છે, વાત કરવામાં તો જે છે તે જ કરવી પડે એમ છે, બીજું તો કઈ કરવાનો પ્રશ્ન રહેતો નથી. ત્યારે હવે મારે તમને કંટાળો ન આવે, અને તમે અહીંયા બરાબર તમને તમારો રસ અહીંયા ટકી રહીએ, એના માટે મારે શું કરવું કે કોઈ નવી નવી વાતો કર્યા કરવી જેમાં તમને રસ પડે. એટલે પછી એમાંથી કઈ કલ્પના ને કઈ તુક્કા ને કઈ 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 કોઈ વાત ને કઈ કોઈ વાત ને કઈ કોઈ વાત એમને એમ નવી નવી વાત હું ગોતા કરું, વિચાર્યા કરું, કઈ બીજું ઇતર વાંચન માંથી પણ થોડુંક ચોર્યા કરું. ચોરી કહેવાય, એમને એમ નવી નવી નવીનતા ઉપજાવું અને તમારો શ્રોતાનો રસ ચાલતો રહે. વધારે આકર્ષણ ઉભું થાય એવી પ્રવૃત્તિ કરું, એ જ એને પોતાને પેલો ગોટો અંદર માં થઈ ગયો, એની ઉપાદાનમાં ભૂલ પડી ગયેલી છે. એટલે શું થાય છે કે જયારે સાચી વાતથી આગું થવાનું બને છે ત્યારે આવું કંઈક ને કંઈક લોકસંજ્ઞાનું કારણ ભળે છે, ત્યારે જીવ ખસી જાય છે મૂળ માર્ગથી, મૂળ વાતથી ખસી જાય છે. કેટલો સ્લીપ થાય છે એને ખબર નથી હોતી, પણ પડવામાં એવું છે કે માણસ એક પગથિયું ચૂકે પછી કેટલા જ પગથિયા ચૂકે એનો પછી એને મેદ રહેતો નથી. એક પગથિયું ચૂકે માર્ગમાં થોડો ફેર, એ વખતે કઈ લાગે નહીં બધું કોઈને, મોટા ભાગના તો ખબર જ ન પડે કે આમાં ફેર પડ્યો છે. બને છે શું? જયારે બીજો ફાંટો ઉભો થાય છે મૂળ માર્ગ છે ત્યારે મોટા ભાગના તો એ વખતે ખબર જ નથી પડતી હોતી. એક ડિગ્રી નો એંગલ છે, બાજુમાં જ લીટી દોરી છે, બાજુમાં જ છે ને, આમાં તો કઈ કઈ આઘા નથી, આમાં નજીક નજીક જ કહેવાય. વાત લંબા છે ત્યારે કેટલો દૂર જશે એ છેડો એનો અંદાજ એ વખતે નથી આવતો જેની ટૂંકી દ્રષ્ટિ છે. દીર્ઘ દ્રષ્ટિ વાળાને એ ખ્યાલમાં આવે છે કે આ વાત ક્યાંય ક્યાંય જઈને ઉભી રહેવાની છે. એક દિગંબર સંપ્રદાયના ભાઈને ત્યાં ચર્ચા ચાલી તો એના ઘરમાં વાત તો એમાંથી નીકળી કે એક કાચનો કેસ હતો એની અંદર એક મોર પીછીની કમંડળ હતો. મેં તો પેલું પેલું જોયું ને કે આ કેમ અહીંયા રાખ્યું હશે તો એમના પરિવારમાં કોઈ મુનિ થયા હશે. પછી દુઃખ ભૂતકાળમાં કોઈ મુનિ થયા હશે એને મોર પીછીને કમંડળ સાચવી રાખ્યું હશે ગમે તેમ એવું કંઈક હશે. એમાંથી કઈ ચર્ચા હતા કે દિગંબર મુનિ કોઈ હોય તો એને માનવા જોઈએ. સંપ્રદાયના દિગંબર થાય મુનિ દીક્ષા લઈએ એટલે એને માનવા જોઈએ. આપણો દિગંબર સંપ્રદાય છે માટે દિગંબર આપણે ભલે વસ્ત્રધારી મુનિને ન માનીએ પણ દિગંબર મુનિને તો આપણે માનવા જ જોઈએ. શાસ્ત્ર પ્રમાણે જો મુનિરાજ જો આચાર પાળતા હોય તો ત્યાંથી માનવાની શરૂઆત થાય કે ભાઈ આને આપણે હવે એમને મુનિદશા આંતરિક મુનિદશા છે કે નહીં એ પછીનો વિષય છે. પણ અત્યારે તો બહારના બહારની અંદર પણ કોઈ આચરણ છે એ શાસ્ત્ર શાસ્ત્રોક્ત આચરણ તો કોઈ આચરતા નથી. એટલે એમણે કહ્યું કે દેશ કાળ અનુસાર થોડી છૂટછાટ મૂકવી જોઈએ. વાત ક્યાં ચાલી? દિગંબર મુનિ થાય અને દિગંબર શાસ્ત્રોમાં લખા પ્રમાણે એનું આચરણ ન દેખાય તો વર્તમાન દેશ કાળ પ્રમાણે થોડી છૂટછાટ મૂકવી જોઈએ. મારાથી સહેજી બોલાઈ ગયું કે એ તો દિગંબરના વેશમાં શ્વેતાંબર થવાની વાત છે. આજે દિગંબર છે કાલે શ્વેતાંબર થઈ જશે. કેમ કે આ જ રીતે શ્વેતાંબર જુદા પડ્યા હતા. બાર દુકાળ પડ્યા. બાર બાર દુકાળની અંદર જ્યારે દિગંબર દશામાં રહેવું એ કઠિન થઈ ગયું અને અંદરની જે સાધના છે એ છૂટી ગઈ ત્યારે સાધુપણો એમને સ્થાપવા માટે ને સ્થાપિત રાખવા માટે કેટલો ફેરફાર અપનાવવા માટે જે સિદ્ધાંત સિદ્ધાંતિક રીતે માનવું મનાવવાનું શરૂ કર્યું કે ભાઈ દેશકાળ ફેરો છે માટે થોડો સિદ્ધાંતમાં ફેર કરો. ત્યારે એ લોકો હજી જંગલમાં રહેતા હતા. અત્યારે કોઈ શહેરમાં રહીએ છીએ એમને પણ જંગલમાં રહેતા હતા. ખાલી વલકલ વસ્ત્ર ઝાડની છાલ વિટાળતા હતા તો પણ ફેરફાર એટલો એક પગથિયો ચૂક્યા તો અત્યારે કેટલું જોવામાં આવે છે એ પરિસ્થિતિ ઊભી થાય. પછી તો એ પગથિયું ચૂકે ભાઈ પછી કેટલા નીચે જઈને પડશે એ કહેવું બહુ મુશ્કેલ છે. એનું કોઈ પછી ઠેકાણું નહીં રહે. કેમ કે અન્ય મત તો થઈ જ ગયો. જૈનના નામે અન્ય મત તો થઈ ગયો. અન્ય મત વાળા શું નહીં કરે? અન્ય મત વાળા શું નહીં કરે? શું કરશે? કઈ કહેવું પછી એનો કઈ ઠેકાણું રહેતું મને કે એમ કેવી રીતે આ સિદ્ધાંત માંથી આ વાત ઉભી થઈ છે. દેશકાળ અનુસાર દેશકાળ તો નીચે 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 નીચેનો દેશકાળ ઉભો થતો જ જવાનો છે. પંચમારો છે પછી છઠ્ઠો આરો આવવાનો છે. કેટલા પગે છે નીચે ઉતરવું કે એનું કોઈ મેળ રહેશે? હા એવું તો કઈ શાસ્ત્ર પણ એવું છે કે આ તો આત્માનું વિજ્ઞાન છે. સાધના છે આત્માનું વિજ્ઞાન છે તો એમાં ફેર કેવી રીતે પડે? ત્રણેય કાળે એમાં ફેર પડે. એક હોય ત્રણ કાળમાં પરમાર્થ નો પંથ. એટલે વિતરાગ જનેન્દ્રો એ જે માર્ગે પોતે ચાલ્યા એ માર્ગ એમણે પ્રસિદ્ધ કર્યો. સર્વજ્ઞ વિતરાગ હતા. એ સર્વજ્ઞ હતા એટલે અજાણ્યા નતા કે બીજી રીતે પણ થઈ શકે કે ન થઈ શકે એનું એમને અજ્ઞાન હતું એવું તો કહી શકાય એવું નથી. દેશકાળ અનુસાર આમ પણ થઈ શકશે એનું અજ્ઞાન હતું એમ તો કહી શકાય નહીં. અને વિતરાગ હતા, એ સર્વજ્ઞ વિતરાગ દશામાં જે માર્ગની નિરૂપણા પ્રરૂપણા પ્રસિદ્ધ થઈ એ એમની આજ્ઞા છે વિતરાગની. અને એ આજ્ઞાનો ભંગ કરવો, એ આજ્ઞા ઉપર પગ દઈને ચાલવું એ અનંત સંસાર વધવાનું કારણ છે. શું છે? અનંત સંસારનું એ કારણ છે. પુસ્તકો તો રચે તો બધાને એમ લાગે ને કે આ પુસ્તકમાં વાત હોય બધી સાચી, ચોપડીમાં લખ્યું હોય એ બધું સાચું, પણ અત્યારે તો કઈ પુસ્તકોમાં તો કઈ મર્યાદા રહે નથી. સંમેલન પર હતું 1500 વર્ષ પહેલા, ત્યાર પછી શાસ્ત્રારૂપ બધી વાત થઈ. પણ સંશોધક જીવે એમાંથી વિચાર કરવા જેવો વિષય છે કે જેને આત્મહિત કરવું છે એ આત્મહિત કેમ થાય એનું જેને સંશોધન કરવું છે એવા સંશોધક જીવે હિત કેમ થાય એ વાત નિષ્પક્ષ થઈને સમજવા જેવી છે અને અંગીકાર કરવા જેવી છે. મારે તો કુદરતી એવું બન્યું છે, કોઈ એમ કહે છે કે આમાં તો તમે એક પક્ષ કરો છો, એકનો સંપ્રદાય તો બે છે, અમુક બાપાનો તો એક જ છે ને, એટલે પક્ષપાત કરવાનો સવાલ ઊભો થાય. બાપના ધર્મનો હોવ પક્ષપાત કરે કુલ ધર્મનો, એવું તો કાંઈ છે નહીં, એટલે એ તો કાંઈ આરોપ લાગી શકે એવું છે. દિગંબર હોય કે સ્વતાંબર હોય, સત્ય શું છે એટલું જ જોવાનું છે. પક્ષપાત તો કુલ ધર્મથી મમત્વ ઊભું થયું હોય તે કરે, પણ જ્યાં કુલ ધર્મથી ઊભા થયેલા મમત્વનું સ્થાન નથી, અવકાશ નથી, ત્યાં અમારે બીજી રીતે જોવાનો પ્રશ્ન છે. લાવો સત્યની કસોટી ઉપર, કસીએ સત્યને અને સત્ય છે કે નહીં એમ નક્કી કરીએ. સત્યની કસોટી ઉપર કસવી જ છે વાતને, એમને એમ કઈ નહીં સત્ય છે એમ નિર્ણય થઈ શકાય. પાંચમો બોલ છે, છઠ્ઠો, પૂર્ણતાને લક્ષે શરૂઆત, તેજ વાસ્તવિક શરૂઆત છે. આ પણ એક ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી નીકળેલું એક સૂત્ર જેવું સિદ્ધાંત છે. પૂર્ણતા એટલે અહીંયા પરિપૂર્ણ શુદ્ધ દશા, પૂર્ણ શુદ્ધ દશા એને પૂર્ણતા કહેવામાં આવે છે. પૂર્ણ શુદ્ધ દશા એટલે અશુદ્ધ દશા જરા પણ નહીં, થોડી પણ નહીં, એવી જે પૂર્ણ દશા, નિષ્કલંક દશા, નિર્દોષ દશા, પૂર્ણ પવિત્ર દશા એને શાસ્ત્રમાં મોક્ષ દશા કહેવામાં આવી છે. એના લક્ષ્ય એટલે એના ધ્યેય, અને લક્ષ્ય એટલે ધ્યેય, એના ધ્યેયથી શરૂઆત થાય તો ત્યારે તે વાસ્તવિક શરૂઆત હોય છે. શરૂઆત છે એ પ્રારંભની અવસ્થા છે, અને પૂર્ણતા છે તે અંતિમ ધ્યેય છે. અહીંયા એમ કહેવું છે કે અંતિમ ધ્યેય બાંધ્યા વિના શરૂઆત સાચી અને વાસ્તવિક થઈ શકતી નથી કે હોઈ શકતી નથી, આમ કહેવું છે. જગતમાં પણ એમ જ બને છે હંમેશા. કેવી રીતે બને છે? માણસ કોઈને 10 માળનું કે 50 માળનું મકાન બાંધવું હોય તો એને પૂરેપૂરો પ્લાન પહેલા દોરવો પડે છે. કોઈ એમ કરે છે કે પહેલા આપણે પાયાની વાત કરો ને હજી પાયો ખોદ્યો નથી, એ પહેલા તો તમે અગાસી સુધીની વાત કરી નાખો છો કે અગાસી કેટલામાં ફૂટ ઊંચે અગાસી હશે, 45 ફૂટે અગાસી હશે કે 90 ફૂટે અગાસી હશે, હજી તો પાયો ખોદ્યો નથી. ભાઈ પાયો ખોદવા પહેલા જે ઊંચાઈ નક્કી કરો એ પહેલા નક્કી કરીને પછી જ પાયો ખોદાય, અને તો પાયો કેટલો ખોદવો એ નક્કી થાય, નહીંતર પાયો સાચો ખોદાય. આ તો વાસ્તવિકતા છે, કામ કરવાની આ
વાસ્તવિકતા
છે. દરેક કામ એ રીતે થાય છે. આમ દુકાન માંડે છે માણસ અને પૂછો તમે કેટલું કમાવું છે, તમે દુકાન માનો કે તમે વેપાર ધંધામાં સફળ થયા, કેટલું કમાવું છે કોઈ વેપારીને પૂછો, એની લિમિટ હોય નહીં એમ કે શું કે કેટલું કમાવું એની કઈ લિમિટ હોય, જેટલા મળે એટલા લેવાના જ છે, તો લેવા બેઠા છે, જેટલા મળે એટલા લેવાના છે. પાંચ રૂપિયાના છ રૂપિયા ઉપજે તો લેવા છે ને, પાંચ ના પચીસ મળે તો લેવા છે ને, પાંચ ના 105 મળે તો એને નથી લેવા એમ કોઈ કે છે. સંતોષ મંતોષ તો ઠીક સમજવા જેવી વાત છે, પણ જનરલ જે સાયકોલોજી છે એમાં શું છે કે અનલિમિટેડ માણસને કમાવવું છે, એની લિમિટ બાંધતો નથી, એનું નામ પૂર્ણતા છે. કેટલી શુદ્ધતા જોઈએ, કેટલી નિર્દોષતા જોઈએ કે અનલિમિટેડ જોઈએ? મોક્ષ તો દશાની અનંતતા છે ને, મોક્ષ છે એમાં અનંત સુખ છે, અનંત જ્ઞાન છે, અનંત દર્શન છે, એમાં અનંતતા છે. મોક્ષ ભલે મોક્ષ શબ્દ બે અક્ષરનો છે પણ એમાં અનંતતા છે. એવી જેને અનંતતા પ્રગટ કરવી છે એવું ધ્યેય જેને બાંધ્યું, આ કમાણીનો વિષય છે. જીવનું સ્વરૂપ અનંત ગુણાત્મક હોવાથી, અનંત સામર્થ્ય વાળું હોવાથી એને ક્યાંય અધૂરું જોતું જ નથી. ચાહે દુનિયાનો પદાર્થ જોઈએ તો પણ એને અનંત જોઈએ છે, અને ચાહે એને પોતાના આત્માનું સુખ જોઈએ તો પણ અનંત જ જોઈએ છે, કેમ કે પોતે અનંતતા ધારણ કરીને બેઠો છે. આ પરિસ્થિતિ છે. એટલે ધ્યેય સમ્યક દર્શન નું ન હોય, ધ્યેય મુનિ દશા નું ન હોય એમ પણ એમાંથી નીકળે છે, કેમ કે એ બંને સાધકપણાની અધૂરી દશા છે, એ કોઈ પૂર્ણ દશા નથી. અહીંયા કોઈ અર્થ ફેર કરે છે, પૂર્ણતા એટલે પૂર્ણ સ્વરૂપ અને એના લક્ષ્ય શરૂઆત, એટલે એના આશ્રય શરૂઆત, તે જ વાસ્તવિક શરૂઆત છે એવો પણ અર્થ કોઈ કરે છે, પણ અહીંયા એમ કહેવા માંગતા નથી. ગુરુદેવ શ્રી બોલેલા છે અને એમની સાથે આ જ વિષયમાં ચર્ચા પણ થયેલી છે કે અહીંયા આપ શું કહેવા ધારો છો, પૂર્ણ એટલે પૂર્ણ સ્વરૂપ આત્મા અને એનું લક્ષ્ય થાય એટલે શુદ્ધતાની શરૂઆત થાય એમ કહેવું છે કે નહીં? અહીંયા એમ નથી કહેવું, એ મોક્ષ માર્ગની શરૂઆત થાય છે, પણ એ પહેલાની શરૂઆત થાય છે. કોઈ પણ સંસારમાં ભટકતો પરિભ્રમણ કરતો જીવ આવ્યો એને લાઈન ફેર થાય ત્યારે પહેલું વહેલું પ્રારંભમાં શું થાય કે પહેલે એને એમ થાય કે જો મારે પૂર્ણ શુદ્ધ થવું છે, પરિપૂર્ણ શુદ્ધતા મારે જોઈએ, અને કિંચિત પણ દુઃખ અને કિંચિત પણ દોષ અને અશુદ્ધતા મારે ન જોઈએ, આમાંથી લાઈન ફેરવે છે. ત્યાં સુધી લાઈન ફરતી નથી. કોઈ એમ કે પણ એમ કહેવા એમ શું, આમ ન કહ્યું ને આમ કહેવું એની પાછળ શું કારણ છે, બહુ રહસ્યવાળો વિષય. આ વાસ્તવિકતામાં ઘણો રહસ્ય છે, એટલા માટે કે કોઈ કોઈ રીતે નક્કી કરીને આગળ વધવા માંગે છે, કોઈ કોઈ રીતે નક્કી કરીને આગળ વધવા માંગે છે. પહેલા તો સંસારની સાંસારિક પ્રવૃત્તિમાંથી ધર્મના ક્ષેત્રની પ્રવૃત્તિ કરવા પાછળ હેતુ છે, એ પર્યાયાર્થિક પ્રયોજનનો જ હેતુ છે, બીજો કોઈ હેતુ હોઈ શકે નહીં પ્રથમમાં પ્રથમ. કેમ કે પછી ત્રિકાળી દ્રવ્ય શું, એ તો અંતર સંશોધનનો નિર્ણયની ભૂમિકાનો વિષય છે, જિજ્ઞાસાનો વિષય છે. પણ સૌથી પહેલા મારી દશા, મારી વર્તમાન સ્થિતિ બરાબર નથી અને કોઈ મારે એવું કાર્ય કરવું છે કે જે મારી સ્થિતિમાં સુધારો થાય, એવી જે પરિસ્થિતિ ઊભી થાય એવો જે વિચારથી માણસ પોતાની પ્રવૃત્તિનું ક્ષેત્ર બદલે, સંસારિક ક્ષેત્રમાંથી ધર્મ ક્ષેત્રમાં જ્યારે આવે ત્યારે એને પહેલી વાત આ હોવી જોઈએ કે તું કયા લક્ષ્ય આવ્યો, આ નક્કી કર. તારી પરિસ્થિતિ સુધારવાના લક્ષ્ય આવ્યો તો એ પરિસ્થિતિ સુધારવામાં તને શું વિચાર આવ્યો છે? પરિપૂર્ણ શુદ્ધ થવું છે એવા લક્ષ્યથી આવ્યો છો કે એ સિવાય બીજું કાંઈ છે? જો એવા લક્ષ્યથી આવ્યો છો તો તારી આત્માના અંતર સ્વરૂપને શોધવાથી માંડીને તારા વર્તમાન પરિણામમાં દોષ્ટિ હતીની નિર્દોષતા પ્રત્યે જેવાના પુરુષાર્થની જે પ્રવૃત્તિ છે એ બધી ગોઠવણી બરાબર થશે. નહીતર ભલે ધર્મની અથવા આત્માની અથવા ગમે તે પ્રકારની શાસ્ત્રોની વાતો સારી લાગે પણ એ કર્ણેન્દ્રિયનો વિષય થઈ પડશે. એ આત્માને સાધવા માટેની કોઈ લાઈન એમાંથી મળે એ નહીં બને. વાતો ઘણી આવે છે શાસ્ત્રમાં, હજારો વાત આવે છે, પણ પોતાને માટે ક્યાંથી શરૂ કરીને કેમ આગળ વધવું જેને કોઓર્ડિનેશન કહેવામાં આવે છે. ઓર્ડર શબ્દ એટલે વ્યવસ્થિત કરવું, ઓર્ડરાઇઝ કરવું, બરાબર ઓર્ડિનેશન કરવું, સરખી રીતે ગોઠવવું, વ્યવસ્થિત ગોઠવવું. એ દરેકે પોતે પોતાની રીતે એ વાત પોતે જ્યાંથી ઊભો છે ત્યાંથી આગળ વધવા માટે નક્કી કરવું પડે છે. અને એ નક્કી કરતા એને આવડવું જોઈએ આ બધું સાંભળી વાંચીને વિચારીને. તો કે એ વાત કોઈ ખીલે બાંધેલી છે કે બધી ઘણી સારી સારી વાતોમાં બધી અધર અધર ચાલે છે? કોઈ કામ કોઈ કઈ પકડે ને, કોઈ કઈ પકડે ને, કોઈ કઈથી પકડે ને, કોઈ ક્યાંયથી પકડે ને, બધા એને લાભ થઈ જાય કે કોકને થાય ને કોકને ન થાય, નાનું કોઈ નીતિ નિયમ સિદ્ધાંત છે કે નહીં, વસ્તુ વ્યવસ્થા છે કે નહીં, એવું કઈ નથી. એની વસ્તુ વ્યવસ્થા છે સ્પષ્ટપણે. મોક્ષ માર્ગ થી ચોથા ગુણ સ્થાન થી તો નિયત વસ્તુ વ્યવસ્થા છે જ, પણ એ પહેલા પણ એ માર્ગે પહોંચવા માટે પણ નિયત વસ્તુ વ્યવસ્થા છે, સ્પષ્ટ છે. અને એનું પહેલું પગથિયું આ છે, જ્યાં કોઈ પણ મુમુક્ષુ જીવ પગ મૂકે, પહેલો પગ મૂકે, એ પહેલું પગથિયું આ છે કે પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત થવી જોઈએ. જો આને શરૂઆત થઈ હોય તો આ શરૂઆત થાય એ સ્થિતિમાં આવ્યા વગર આગળની વાતની કોઈ અપેક્ષા કે આશા રાખવી કેમ કે એને પોતે કેવી રીતે આગળ વધવું એ વાત એને નહીં મળે. આ શાસ્ત્ર વાંચશે, સાંભળશે, યથાશક્તિ કોઈ ત્યાગ પણ કરશે, એ બધું કરશે, પણ એમાં એને પોતે જ્યાં ઊભો છે ત્યાંથી આગળ વધવાનું એ પગલું નહીં બને. બધું ઉભાંગડે અંધારામાં કૂદકા મારે છે. એમાં તો પૂર્ણતાના લક્ષ્ય આગળ વધે ત્યારે પૂર્ણતા એટલે પૂર્ણ શુદ્ધતા છે, એટલે એને અશુદ્ધતા છે એ એના ધ્યેયથી વિરુદ્ધ છે, એની જાગૃતિ એને આવ્યા વિના. પરિપૂર્ણ શુદ્ધ થવું છે અને એ મારો ધ્યેય છે, ગોલ છે, જેને કહેવાય આદર્શ છે. આ મારો આદર્શ છે, આ મારો ધ્યેય છે, આ મારો ગોલ છે. ક્યાં પહોંચવું એ નક્કી કર્યા વગર કદમ કઈ બાજુ ભરે આપણે હાલે છે માણસ કહેવાય. પરિણામ તો ચાલ છે. પરિણામ શું છે? જીવની ચાલ છે. આપણે ઘર બહાર કોઈ વખત એવી રીતે પગ મૂકીએ છીએ કે નક્કી જ ન કર્યું હોય ક્યાં જવું છે, નક્કી પહેલા કરવામાં આવે છે કે દુકાને જવું છે કે મંદિર જવું છે કે શાક માર્કેટ જવું છે કે કોઈ સંબંધીના ઘરે જવું છે. આમ નક્કી કર્યા પછી ઘર બહાર પગ મૂકવામાં આવે છે. ઉમરાવની બહાર પગ મૂકતા પહેલા નક્કી થઈ ગયું હોય છે કે મારે ક્યાં જવું છે, એ વાસ્તવિકતા છે. એમ અહીંયા પણ આ એક વાસ્તવિકતા છે કે આ નક્કી થયું છે, તપાસી લેવા જેવો વિષય છે. ભલે ગમે એટલા વર્ષથી આપણે વાંચતા હોય, વિચારતા હોય, સાંભળતા હોય, બહુ રહસ્ય છે આ વિષયમાં. આ સૂત્ર એમને એમ નથી આવ્યું, અનુભવમાંથી આવેલું સૂત્ર છે. કે જો આ નક્કી થયું હોય તો આગળની ચાલ છે એ આને અનુસરીને હશે, જો આ નક્કી નહીં થયું હોય તો હવે પછીની ચાલ છે એ મોક્ષને અનુસરીને નહીં હોય, ધ્યેયને અનુસરીને નહીં હોય. ગમે ત્યાં ઉભાંગડે ચાલવાનો કોઈ અર્થ નથી. સારું લાગે કે આ બધું અમને પ્રિય લાગે છે માટે રોજ સાંભળવા આવીએ છીએ. ભાઈ આ કોઈ એન્ટરટેઇનમેન્ટનો વિષય નથી. તમને એક કલાક એન્ટરટેઇનમેન્ટ મળે, માનસિક આનંદ મળે, કર્મેન્દ્રિયને ઠીક લાગે, આ વિષય નથી. એ રીતે આને વિષય બનાવવો, એ જેમ અશુભને વિષય બનાવે છે, સંગીતને કોઈ વિષય બનાવે એને અશુભ પરિણામે પરિણમે છે. ભલે ગમે તેટલું મધુર સંગીત હોય તો પણ એ અશુભ પરિણામ છે. એમ અહીંયા શુભને વિષય બનાવીને પણ કાંઈ સાધતો નથી, કાંઈ ગતાગમ નથી. અને આ લાઈને હજી કાંઈ ચળવાનું એનું કોઈ લક્ષણ દેખાતું નથી. એટલે બહુ મહત્વનો વિષય થઈ પડે છે કે આ ધ્યેય બાંધ્યું છે કે નહીં. મેં જો આ ધ્યેય બાંધ્યું છે તો મારી હવે પછીની ચાલ છે એ બધી યથાર્થતામાં આવશે. સમ્યક દર્શન પછી તો સમ્યક જ્ઞાન સમ્યક થવાથી જ્ઞાન ક્યાંય ફસાતું નથી કે ભૂલાવવામાં પડતું નથી. પણ એ સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ સુધી પહોંચવા માટે શું તારી પાસે છે, કાંઈ કાંઈ હાથમાં છે કે નહીં, કે જેને લઈને તું ત્યાં સુધી પહોંચી શક, એવું શું તારા હાથમાં છે? કેમ કે એક જ શાસ્ત્ર વચન છે, એમાંથી કોઈ અયથાર્થ સમજે છે ને કોઈ યથાર્થ સમજે છે, શું કરવું એનો ઉપાય શું? સાંભળે કોઈ શાસ્ત્ર ને પ્રત્યક્ષ સાંભળે સત્પુરુષને, અને કોઈ એક વાત સમજે ને એનામાંથી ને એમાંથી કોઈ બીજી વાત સમજે છે, આનો શું ઉપાય કરવો? અને કોઈ ઉપાય કરો? કહેનારને ખબર નથી કે સાંભળનાર કે વાંચનારને શું પરિણામ આવશે, એ તો કઈ અંતરજામી નથી હોતા. છદમસ્તો તો કે આ 50 સાંભળે છે કે 5000 સાંભળે છે એમાં કોને કેવી રીતે સમજાશે, ત્યારે એને તો પોતાને હાથમાં કાંઈક વાત એવી હોવી જોઈએ કે જેને યથાર્થતા કહી શકાય અને જેને અયથાર્થતા ન કહી શકાય, એવી કોઈ વસ્તુ આની અંદર મળે છે કે નથી મળતી, કે મળે છે, ક્યાંથી મળે છે ને ક્યારે મળે છે? કે પૂર્ણતાને લક્ષી શરૂઆત હોય તો ત્યાંથી મળે છે ને ત્યારે મળે છે, નહીતર મળતી. એને પહોંચવા માટેનું એક નિશ્ચિત સ્થળ બને છે, પછી એની ચાલે બાજુની ગોઠવાય, નહીતર ચાલે બાજુની કદી ગોઠવાતી નથી. બહુ ગંભીર વિષય.